मन एव सविता वाक सावित्री यत्र व मनस्तद्राक यत्र वै वाक तन्मन इति एते द्रे योना एक मिथुनम मन सविता छे वाणी सावित्री छे ज्या मन छे त्या वाणी छे ज्या वाणी छे त्या मन छे आ बन्ने एक योनि तथा एक जोड़ू छे अगी सरेय सविता पृथ्वीदा मावित्री यत्र हो वागिनिस्त पृथ्वी यत्र वे पथिवो तद निगम रीति एतद्री योनि एकम मिथुनम अग्नि सविता छे पृथ्वी सावित्री छे ज्या अग्नि छे त्या पृथ्वी छे ज्या पृथ्वी छे त्या अग्नि छे आ बे योनि तथा एक जोड़ू छे वायुरेव सविता अंतरी सावित्री यत्र हो ववायुस्तद तरिक्षम यत्र वा अंतरिक्ष तद दर्वायुरिति एते द्रे योनि एक मिथुनम वायु सविता छे आंतरिक्ष सावित्री छे ज्यां वायु छे त्यां अंतरिक्ष छे જ્યાં અંતરિક્ષ છે ત્યાં વાયુ છે આ બંને બે યોનિઓ અને એક જોડું છે આદિત્ય એવ સવિતા ધો સાવિત્રી યત્ર હો વાદિત્ય સ્તદ ધો યત્ર વ દાસ્તદાત્ય ઇતિ એતે દ્રે યોનિ એકમ મિથુનમ આદિત્ય સવિતા છે દો સાવિત્રી છે જ્યાં આદિત્ય છે ત્યાં ધવ છે જ્યાં ધવ છે ત્યાં આદિત્ય છે આ બે યોનિ તથા એક જોડું છે ચંદ્રમા એવ સવિતા નક્ષત્રણામ સાવિત્રી યત્ર હો વ ચંદ્રમાસસ્તન નક્ષત્રાણી યત્ર વે નક્ષત્રાણી તચ ચંદ્રમા ઇતિ એતે દ્રે યોનિ એક મિથુનમ ચંદ્રમા સવિતા છે નક્ષત્ર સાવિત્રી છે જ્યાં ચંદ્રમા છે ત્યાં નક્ષત્રો છે જ્યાં નક્ષત્રો છે ત્યાં ચંદ્રમા છે આ બે યોનિ અને એક જોડું છે હરવ સવિતા ગાત્રી સાવિત્રો યત્ર હો વાહુસ્ત તદ્રીવી યત્ર રાવોત્પ્રિષ્ટ દહરિતિ એતદ્રે યોનિ એક મિથુનમ દિવસ સવિતા છે અને રાત્રિ સાવિત્રી છે જ્યાં દિવસ છે ત્યાં રાત્રિ છે જ્યાં રાત્રિ છે ત્યાં દિવસ છે આ બે યોનિ અને એક જોડું છે ઉષ્ણમેવ સવિતા શીતમ સાવિત્રી યત્ર હો વૌષણ તચ્છોત્તમ યત્ર વૈશિતમ તદુષ મિલી એતદ્રે યોનિ એક મિથુનમ ઉષ્ણ સવિતા છે શીત સાવિત્રી છે જ્યાં ઉષ્ણ છે ત્યાં શીત છે જ્યાં શીત છે ત્યાં ઉષ્ણ છે આ બે યોનિ અને એક જોડું છે ઉપ્રમેવ સવિતા વર્ષ સાવિત્રી થત્ર હોમ વામ્ર ત વશ યત વૈ વર્ષમ તદ પ્રમિતિ ગતેદ્રે યોનિ એક મિથુનમ વાદર સવિતા છે વરસાદ સાવિત્રી છે જર વાદર છે ત્યાં વરસાદ છે જ્યાં વરસાદ છે ત્યાં વાદર આ બે યોનિ તથા એક જોડું છે વિદ્યુદેવ સવિતા સપનાયે રીતુ સાવિત્રી યત્ર હો વ વિદ્યુત રત્ન યતનુ યત્ર વૈ स्तनिस्त सुस्त धृदु दिति एते योनि एकम मिथुनम वीजरी सविता અને તેની ચમક સાવિત્રી છે. જ્યાં વીજળી છે ત્યાં ચમક છે, જ્યાં ચમક છે ત્યાં વીજળી છે. આ બંને યોનિ અને એક જોડું છે. પ્રાણ એવ સવિતા અન્નમ સાવિત્રી યત્ર હોવ પ્રાણસ્ત દન્યમ અત્ર વૈ અન્નમ તત્ પ્રાણ ઇતિ એતેદ્રે યોનિ મિથુનમ. પ્રાણ સવિતા છે, અન્ન સાવિત્રી છે. જ્યાં પ્રાણ છે ત્યાં અન્ન છે, અને જ્યાં અન્ન છે ત્યાં પ્રાણ છે. એ બંને યોનિ અને એક જોડું છે. વેદા એવ સવિતા કૃંદ્રાંસી સાવિત્રી યત્ર હોવ વેદ સ્તત્ર છંદામી યત્ર વૈ છંદામસી તત્ર વેદ ઇતિ એતેદ્રે યોગી એક મિથુનમ. વેદો સવિતા છે, છંદો સાવિત્રી છે. જ્યાં વેદ છે ત્યાં છંદ છે, જ્યાં છંદ છે ત્યાં વેદ છે. એ બે યોનિ અને એક જોડું છે. યજ્ઞ એવ સવિતા દક્ષિણા સાવિત્રી યત્ર હોવ યજ્ઞ સ્તદ દ ઈ અણા યત્ર વેવ દક્ષિણા તદજ્ઞ ઇતિ દ્રે યોનિ એક મિથુનમ. યજ્ઞ સવિતા છે અને દક્ષિણા સાવિત્રી છે. જ્યાં યજ્ઞ છે ત્યાં દક્ષિણા છે, અને જ્યાં દક્ષિણા છે ત્યાં યજ્ઞ છે. આ બે યોનિ તથા એક જોડું છે. એ તદસ્મે તદ્રિદ્રા સમુકાપરી મમાસ્તુ બ્રહ્મચારી તે સંસ્થિત ઇતિ. વિદ્વાન તથા પરોપકારી મહારાજ, આપની સેવામાં બ્રહ્મચારી આવ્યો છે. અર્થત આ સસ્તુરા ચિત્ત ઇવ ચિત્તો બભુવઃ અથોત્યાય પ્રાવાજી દીતિ. આ બ્રહ્મચારી આપને ત્યાં આવીને જ્ઞાનથી પરિપૂર્ણ થઈ ગયો છે. આ પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. એતદ્ર અહમ વેદ નૈતાસુ યોતિષ્વત એતેભ્યો વા મિથિનેભ્યો સર સંભવતી બ્રહ્મચારી મમ પુરુયુષ્ય એસાદિતિ. અને તેઓએ કહ્યું કે હવે મેં એને જાણી લીધું છે. એ યોનિઓ અથવા જોડાઓમાં રહેલો મારો કોઈ બ્રહ્મચારી અલ્પ આયુષ્યવાળો નહીં થાય. હવે પ્રશ્ન થાય છે કે સવિતા શું છે અને સાવિત્રી શું છે? ગાયત્રીનો દેવતા સવિતા માનવામાં આવ્યો છે. દરેક મંત્રમાં એક દેવતા હોય છે. એ દ્વારા મંત્રનો વિષય શું છે એનો ખ્યાલ આવી જાય છે. ગાયત્રીને દેવતા સવિતા છે એટલે ગાયત્રીનો વિષય સવિતા છે. સવિતાની પ્રધાનતા હોવાને કારણે ગાયત્રીનું બીજું નામ સાવિત્રી છે. મૈત્રેય પૂછે છે, ભગવાન સવિતા તે શું છે અને સાવિત્રી શું છે? મહર્ષિ મૌદગલ્ય તેમને ઉત્તર આપતા કહે છે કે સવિતા અને સાવિત્રીનો અખંડ સંબંધ છે. એક જે છે તે જ બીજું છે, અને બંને મળીને એક જોડું બને છે. એક કેન્દ્ર છે, બીજું તેની શક્તિ છે. બંને એકબીજાના પૂરક છે. શક્તિ માર્ગનું મહત્વ તેની શક્તિના વિસ્તારને કારણે છે. એમ તો દરેક પરમાણુ અનંત શક્તિનો સમૂહ હોય છે. એક પરમાણુના વિશ્વોથી પ્રલય મચી જાય છે. પરંતુ આ પ્રકારની શક્તિ ત્યારે જ પ્રગટે જ્યારે એ શક્તિનો વિસ્તાર અને તેનું પ્રગટીકરણ થાય. જો આ પ્રગટીકરણ થાય તો અનંત શક્તિવાળા પદાર્થનું પણ કોઈ અસ્તિત્વ જણાય નહીં, એને કોઈ જાણે પણ નહીં. સવિતા નામ છે તે તેજસ્વી પરમાત્માનું, અને એની શક્તિ તે સાવિત્રી છે. સાવિત્રી સવિતાથી જુદી નથી, તે તેની પૂરક છે, તે તેનું મિથુન અથવા જોડું છે. સાવિત્રી દ્વારા જ એ અચિંત્ય અગ્નેય નિરાકાર તેમજ નિર્લેપ પરમાત્મા આપણે માટે લાભ લેવા યોગ્ય બને છે. આ વાત બહુ જ સૂક્ષ્મ અને ગંભીર વિચાર કર્યા પછી જ સમજાય એવી છે. આથી ઉપનિષદકાર તેને ઉદાહરણ આપી આપીને સરળ બનાવે છે અને એક ગૂઢ તત્વને એવી રીતે સ્પષ્ટ કરે છે કે હર કોઈ માટે તે સમજવું સહેલું બને. તેઓ કહે છે, માન સવિતા છે, વાણી સાવિત્રી છે. જ્યાં માન છે ત્યાં વાણી છે, જ્યાં વાણી છે ત્યાં મન છે. બંને યોનિઓ છે, એક જોડું છે. એ રીતે અગ્નિ અને પૃથ્વીનું, વાયુ અને અંતરિક્ષનું, આદિત્ય અને ધૌનું, ચંદ્રમા અને નક્ષત્રનું, દિવસ અને રાત્રિનું, ઉષ્ણ અને શીતનું, અગ્નિ અને વરુણનું, વિદ્યુત અને ચમકનું, વેદ અને છંદ, તેમજ યજ્ઞ અને દક્ષિણાનું, એમ મિથુનો જોડા બતાવ્યા. આ બધા થોડાક જ ઉદાહરણો છે. આ ઉદાહરણો બતાવીને ઉપનિષદકારે બતાવ્યું છે કે કોઈ એકલી અર્થાત એ વસ્તુ દ્વારા કંઈ પણ પ્રગટ થતું નથી, કંઈ પણ પ્રકાશિત થઈ શકતું નથી, કોઈ વસ્તુનો વિસ્તાર થઈ શકતો નથી. અવ્યક્ત પદાર્થની શક્તિને પ્રગટ કરવામાં આવે તો જ તે વ્યક્ત થઈ શકે. ફક્ત પરમાત્મા જ બુદ્ધિની મર્યાદાની બહાર છે. તેની તો આપણે કલ્પના પણ કરી શકતા નથી. તેની પાસે પહોંચીને તેવો કશો પણ લાભ આપણે ઉઠાવી શકીએ નહીં. તે અવ્યક્ત પરમાત્મા સવિતા પોતાની શક્તિ સાવિત્રી દ્વારા સર્વસાધારણ મનુષ્યો આગળ પ્રગટ થઈ શકે તે શક્તિની ઉપાસના દ્વારા જ તેને પ્રાપ્ત કરી શકાય. લક્ષ્મીનારાયણ, સીતારામ, રાધાકૃષ્ણ, ઉમાશંકર, સવિતા સાવિત્રી તેમજ પરમેશ્વરના જોડા એ જ સમજાવે છે કે તેઓ એકબીજાના પૂરક છે, પ્રગટ થવાના કારણરૂપ છે. જીવ પણ માયાને લીધે જ અવ્યક્તમાંથી વ્યક્ત બને છે. આ જોડા તુચ્છ કે ત્યજી દેવા જેવા નથી, પરંતુ ક્રિયાશક્તિના વિચારને માટે ઉપયોગી છે. મનુષ્યનો વિકાસ પણ એકાંગી રીતે થઈ શકતો નથી, તેને પોતાની શક્તિઓનો વિસ્તાર કરવો પડે છે. જે પોતાની શક્તિઓને વધારે છે તે જ ઉન્નતિ તરફ આગળ વધી શકે છે. શક્તિ અને શક્તિમાન બંનેનો સંબંધ અન્ય આશ્રિત સંબંધ છે. જેઓ સવિતા પોતાની સાવિત્રી સાથે ઓતપ્રોત છે તે પ્રમાણે આપણે પણ પોતાની જાતને બહુમુખી શક્તિઓથી પરિપૂર્ણ બનાવવી જોઈએ. પોતાની સાથે અનેક શક્તિઓનો સહકાર ભેગો કરવો જોઈએ, જેના આવા શક્તિઓના જોડકા જેટલા વધારે તેટલો જ તે સુખી પણ વધારે. આ શક્તિ અને શક્તિમાનના રહસ્યને જાણીને મૈત્રી સંતુષ્ટ થાય છે. તેઓ એ બે પ્રસન્ન થઈને કહ્યું, હું આપનો શિષ્ય હવે વાસ્તવિક જ્ઞાનથી પરિપૂર્ણ બની ગયો. હવે હું સમજી ગયો કે મારો કોઈ પણ શિષ્ય યોનિ અને મિથુન જોડાના રહસ્યને જાણશે તે અલ્પ આયુષી નહીં રહે. તે શક્તિને પોતાનો અવિચ્છિન્ન અંગ માનીને તેનો દુરુપયોગ નહીં કરે, તેના સદુપયોગ દ્વારા તેનો સંપૂર્ણ રીતે લાભ લેશે. આ પ્રમાણે શક્તિનું મહત્વ સમજી તેનો સદુપયોગ કરનાર માણસ કદી અલ્પ આયુ રહેતો નથી. બ્રહ્માહેદ શ્રિયમ પ્રતિષ્ઠામ આયતન મેક્ષત તત એરકા વદી તદ રુદ્રિયેત સત્ય એત પ્રતિષ્ઠા. પરબ્રહ્માશ્રી અર્થાત પ્રતિષ્ઠાના ધામને જોઈ અને કહ્યું કે તપ કરો, જો તપના વ્રતને ધારણ કરવામાં આવે તો સત્યમાં પ્રતિષ્ઠા થાય છે. સસવિતા સાવિત્ર્યા બ્રાહ્મણમ सृष्ट्वा तत् सावित्री पर्यदत्थात्। वे सविताए सावित्री द्वारा ब्राह्मणनू सर्जन करीने सावित्री ने तेना द्वारा घेरी लीधी। सत वितुर्वेण्यम इति सावित्र्यः प्रथम पाद। तत् वितुर्वेण्यम ए सावित्रीनू पहलू चरण छे। पृथ्वीनम समाधात पृचा अस्मिन् अग्निनाना श्रियम दिया स्त्रियम स्त्रियो मिथुनम मिथुनम प्रजाम प्रजाया कर्म कर्मणा तप तपस सत्यम सत्येन ब्रह्मा ब्राह्मणा ब्राह्मणम ब्राह्मणो व्रतम व्रतेन वै ब्राह्मणाः ससिता भवति अशन्यो भवति अविच्छन्नो भवति। पृथ्वी साथे रुक ने जोड्यू, रुक साथे अग्नि ने, अग्नि साथे स्त्री ने स्त्री साथे स्त्री ने, स्त्री साथे मिथुन ने, मिथुन साथे प्रजा ने, प्रजा साथे कर्म ने, कर्म साथे तप ने, तप साथे सत्य ने, सत्य साथे ब्रह्मा ने, ब्रह्मा साथे ब्राह्मण ने, ब्राह्मण साथे व्रत ने जोड़ा। ब्राह्मण व्रत वड़े ज तीक्षण बने छे, पूर्ण बने छे अने अविच्छिन्न छे। अविच्छिन्नो अस्य तस्तुर विच्छन्न जीने भवति यावम वदेत यश्चैव विद्वाने वेमेतम। सावितव्य प्रथम पादव्य चष्टे। जे आने आवी रीते समझे अने समझीने विद्वान आनी आ रीते विस्तार थी स्पष्टता करे छे तेनो वंश तथा तेनो जीवन अविच्छिन्न बने छे। ब्रह्मा ज्यां सुधी पोतानी जातमां ज केन्द्रित हतुं त्यां सुधी कोईपण पदार्थ पैदा थयेलो न हतो। ज्यारे तेणे एकोहम बहुश्याम नी इच्छा करी एकथी अनेक बनवानुं कार्य कर्युं त्यारे ए इच्छा शक्तिने कारणे सृष्टि उत्पन्न थई। ज्यारे ब्रह्माए सृष्टि जोई ત્યારે તેમાં ત્રણ વસ્તુઓ મુખ્ય જણાય, શ્રી પ્રતિષ્ઠા અને આયતન અર્થાત જ્ઞાન। આ વિલક્ષણ પ્રકારની સુખ સામગ્રીઓને કેવી રીતે મેળવી શકાય આ વાતના રહસ્યને પ્રગટ કરતા પરબ્રહ્માએ કહ્યું, તપ કરો અર્થાત તન્મયતાપૂર્વક શ્રમ કરો। આ કેવી રીતે બને, તપથી ઈચ્છિત વસ્તુઓ કેવી રીતે મળે તેની સ્પષ્ટતા પણ બ્રહ્માએ બહુ જ સુંદર કરી। જો તપનું વ્રત લેવામાં આવે તો મનુષ્ય જરૂર સત્યમાં પ્રતિષ્ઠિત બને અને ચોક્કસ રીતે તેને સાચો માર્ગ મળી જાય છે। તે સત્ય પર ચાલનાર મનુષ્ય ઈચ્છિત વસ્તુને મેળવે જ છે। તો આ શ્રી પ્રતિષ્ઠા અને જ્ઞાનનો અધિકારી કોને બનાવવો જોઈએ? આ વિલક્ષણ સુખ સાધનનો આવિષ્કારી દરેક માણસ થઈ શકતો નથી। સવિતાએ પરમાત્માએ પોતાની સત્શક્તિ દ્વારા બ્રાહ્મણને ઉત્પન્ન કર્યો અને તેને સાવિત્રીથી ઘેરી દીધો, જેમાં સત્યનું તત્વ વિશેષ હોય, જે બ્રહ્મપરાયણ હોય તે વ્યક્તિ બ્રાહ્મણ છે। આવી વ્યક્તિ ઈશ્વરની દેવી ભાવો વડે દિવ્ય શક્તિ વડે ઘેરાયેલી રહે છે, તેમને જ શ્રી પ્રતિષ્ઠા અને જ્ઞાન પ્રાપ્ત થાય છે। તેઓ જ એ બધાનો ઉપયોગ કરીને લાભ મેળવે છે। બીજા લોકોને આ ત્રણેયનો અધિકાર નથી। જો બળજબરીથી આ વસ્તુઓ અધિકાર વિના કોઈ મેળવે તો તેને માટે આ વસ્તુઓ દુઃખના કારણરૂપ બની જાય છે। આસુરી ભાવનાઓથી વિંટરાયેલા મનુષ્યો તપસ્વી હોતા નથી। તેઓ યોગ્ય માર્ગે તપ દ્વારા પ્રમાણિકતાપૂર્વક આ વસ્તુઓ મેળવી શકતા નથી। તેઓ અધર્મી રીતે અયોગ્ય માર્ગે ચાલાકીથી એ વસ્તુઓ મેળવે છે. આ પરિસ્થિતિમાં તે શ્રી પ્રતિષ્ઠા અને જ્ઞાન તેમને માટે તેમજ બીજાઓ માટે દુઃખરૂપ જ નીવડે છે. આજે આપણે જોઈએ છીએ કે ધનવાન લોકો ધન ભેગું કરવા કેવા ખોટા માર્ગો અપનાવે છે અને એ ભેગું કરેલું ધન કેવા ખોટા માર્ગે ખર્ચે છે. પોતાની પ્રતિષ્ઠાનો દુરુપયોગ કરનાર નેતાઓ, મહાત્માઓ, સાધુ સંન્યાસીઓ વગેરેનો આજે ક્યાં ટોટો છે? લોકો ઊંધા છતાં કરીને પ્રતિષ્ઠા અને આબરૂ મેળવવાના પ્રયત્ન કરે છે. જ્ઞાનનો દુરુપયોગ કરનારાઓ પણ ઓછા નથી. સાચાને જૂઠા અને જૂઠાને સાચા સાચા સાબિત કરનાર વકીલોની ક્યાં ખોટ છે? અશ્લીલ, અરુચિકર અને ગંદા પુસ્તકો લખનાર લેખકો અને ચિત્રકારો ઘણા પડ્યા છે. ખોટી જાહેરાતો કરીને પોતાની જ્ઞાન શક્તિનો દુરુપયોગ કરનાર ઘણા જ છે. આવી અસત પ્રકૃતિના લોકોને જો આ ત્રણ શક્તિઓ મળે તો તેઓ તેનો દુરુપયોગ જ કરે. દુરુપયોગ કરવાથી ચોક્કસ તેઓ નાશ પામે છે. કુદરત અયોગ્ય માણસોના હાથમાં કોઈ વસ્તુને વધુ વખત ટકવા દેતી નથી. બ્રાહ્મણોને, બ્રહ્મ પ્રકૃતિના લોકોને જ ઈશ્વરે ઉપર કહેલી ત્રણ વસ્તુઓના કાયમી અધિકારી બનાવ્યા છે. આ જ ઈશ્વરીય કાનૂન છે જેમણે કાયમ માટે શ્રી પ્રતિષ્ઠા અને જ્ઞાનના અધિકારી બનવું હોય, સદાકાર એ બધાનો રસાસ્વાદ માણવો હોય તેમણે બ્રાહ્મણ બનવું જોઈએ. પોતાના ગુણ, કર્મ અને સ્વભાવમાં બ્રહ્માના ગુણ મુખ્ય રૂપે સ્થાપવા જોઈએ. તેમ થાય તો જ આ ત્રણ તત્વો સ્થાયી રૂપમાં તેમની પાસે રહી શકે. સવિતાએ, પરમાત્માએ પોતાની સાવિત્રી દ્વારા, સત્શક્તિ દ્વારા બ્રાહ્મણને વરદાન આપ્યું છે. આપણે તપ દ્વારા, યોગ દ્વારા, યજ્ઞ દ્વારા, પ્રેમ દ્વારા, ન્યાય દ્વારા બ્રાહ્મણ બનવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. એ રીતે જ આપણે જગતના આ ત્રણ અવલૌકિક સુખો માટે અધિકારી બની શકીએ. બ્રાહ્મણની પાસે, સન્માર્ગ તરફ જનારા પાસે વૈભવ કેવી રીતે જાય છે અને સ્થિર બનીને રહે છે એ વાતનું વિવેચન કરતા ઉપનિષદ કારે પરસ્પર સંબંધો ગણાવ્યા છે અને એ પરસ્પર સંબંધોની સાંકર કેવી રીતે સંપત્તિ પ્રાપ્ત કરવામાં સમર્થ બને છે તે પણ બતાવ્યું છે. ગાયત્રીના પહેલા ચરણ તત્સ્વેતુવરેણ્યમનો પ્રતિનિધિ ભૂર્વને ગણ્યો છે. ત્રણ વ્યુહાતીઓમાંથી ભૂર્ભૂર્વઃ અને સ્વરમાંથી ગાયત્રીના ત્રણ ચરણ માટે પ્રગટ થયા છે. એટલે પૃથ્વીને પૃથ્વીના રહેવાસીઓ સાથે અને અકને જ્ઞાન સાથે બાંધ્યા. જ્ઞાનને અગ્નિ અર્થાત ક્રિયા સાથે બાંધ્યો. અગ્નિ સાથે શ્રીને અર્થાત ક્રિયા સાથે વૈભવને જોડ્યો. વૈભવને સ્ત્રી સાથે અર્થાત તૃપ્તિ સાથે સંબંધ કર્યો. તૃપ્તિથી મિથુન એટલે જોડું બન્યું. મૈત્રી થઈ. મૈત્રીથી પ્રજા અર્થાત બહુજન સંબંધ સ્થાપિત થયો. બહુજનના સહકારથી કર્મો બન્યા. સત્કર્મો દ્વારા સંબંધ સ્થાપિત થયો. સત્કર્મો દ્વારા તપ માટેનું સાહસ વધ્યું. તપ દ્વારા સત્યનો માર્ગ જડ્યો. સત્યના માર્ગથી બ્રહ્માની પ્રાપ્તિ થઈ અને બ્રહ્મવાદી આચરણની પ્રતિજ્ઞા લીધી. આ પ્રમાણે જેનું જીવન આદર્શ આચરણથી ઓતપ્રોત બન્યું હોય છે તેની તીક્ષ્ણતામાં, તેની પૂર્ણતામાં કશી ખામી હોતી નથી. તેને કોઈ ખંડિત કરી શકતું નથી. જે આવું જ્ઞાન ધરાવે છે, જે આ પ્રકારે ગાયત્રીને સમજે, સમજાવે છે તેનું જીવન અને તેનો વંશ અવિચ્છિન્ન અખંડિત રહે છે. ગાયત્રીના પ્રથમ પદનો શબ્દાર્થ તો બહુ સામાન્ય, સરળ અને સાદો છે. તેને ફક્ત સમજવાથી જ જોઈએ એટલો લાભ મળી જતો નથી. પરબ્રહ્મ પરમાત્માએ શ્રી, પ્રતિષ્ઠા અને જ્ઞાનરૂપી ત્રણેય રત્નોને જેને અધિકારી બનાવ્યો છે તેને ગાયત્રી ઘેરી દીધો છે. એ વાતનું તાત્પર્ય એ છે કે ગાયત્રીની મર્યાદાના જેમણે બ્રહ્મ તત્વ પ્રાપ્ત કર્યું છે તેઓ ભૌતિક અને આત્મિક આનંદો મેળવશે. જેમનો જઠરાગ્નિ તેજ હોય છે તેમને તો સામાન્ય અને સાદા પદાર્થો પણ રુચિકર લાગશે, અને જેનો જઠરાગ્નિ મંદ પડી ગયો હશે તેમને માટે તો સરસ કિંમતી મીઠાઈઓ પણ રોગ વધારનાર હશે. ગાયત્રીથી વિતરાયેલા બ્રહ્મકમ મનુષ્યોનો આધ્યાત્મિક જઠરાગ્નિ એવો તીવ્ર હોય છે કે થોડા પ્રમાણમાં સડેલા અને સામાન્ય પદાર્થો પણ તેમણે પુષ્કર સ્વાદમય લાગશે. જે માણસ એ સમજે છે કે ગાયત્રીનો ખરો હેતુ માનવ જીવને આદર્શવાદી પ્રતિજ્ઞાનું પાલન કરનારો બનાવવાનો છે તે વાતનું ખરું તાત્પર્ય સમજે છે. જે માણસ આ જ્ઞાનને જીવનમાં અમલમાં મૂકે છે તે જીવનભર પદભ્રષ્ટ થતો નથી અને તેનો વંશ પણ નાશ પામતો નથી. તેના જન્મ જન્માંતરો સુધી એ ભાવના અખંડ રહે છે. એ અખંડિતતાને કારણે તેને શ્રી, પ્રતિષ્ઠા અને જ્ઞાનનો અભાવ પડતો નથી. ભર્ગો દેવસ્ય ધીમહિ તી સાવિત્ર્યા દ્વિત્યાપાદ. ભર્ગો દેવસ્ય ધીમહિ એ ગાયત્રીનું બીજું ચરણ છે. અંતરિક્ષેણ યજુ સમદધાત યજુષ વાયમ વાયુના ઉમ્રમ ઉબ્રેણ વશ વર્ષ ગોષધિ વનસ્પતિ ઔષધિ વનસ્પતિમી પશુન પશુભિ કર્મ કર્મણા તપ તપ સત્યમ સત્યન બ્રહ્મા બ્રાહ્મણા બ્રાહ્મણમ બ્રહ્મા બ્રાહ્મણેન વ્રતેન વ બ્રાહ્મણ સંગીતા ભવત સંયો ભવત્ય વિચ્છન્નો ભવતી. તે અંતરિક્ષ સાથે યજુને જોડે છે, યજુર્વેદ સાથે વાયુને, વાયુ સાથે મેઘ વાદળને, મેઘ સાથે વર્ષાને, વર્ષા સાથે ઔષધિ વન વનસ્પતિઓને, ઔષધિ વન વનસ્પતિઓ સાથે પશુઓને, પશુઓ સાથે કર્મને, કર્મ સાથે તપને, તપ સાથે બ્રહ્માને, બ્રહ્મા સાથે બ્રાહ્મણને, બ્રાહ્મણ સાથે વ્રતને જોડે છે, અને વ્રતથી બ્રાહ્મણ તીક્ષ્ણ પૂર્ણ અને અવિચ્છન્ન બને છે. અવિચ્છન્ન અયતંતુ રચ્છિન્નમ જીવેન ભવતિ એવમ વેદ વેદયશ્ચૈવ વિદ્વાને વમેત સાવિત્ર્યા ધૃતય પાદ જ્યાં ચપટે. જે વિદ્વાનો આ પ્રમાણે સાવિત્રીના બીજા ચરણને સમજાવે છે તેમનો વંશ તથા તેમનું જીવન અવિચ્છિન્ન બને છે. અગાઉની કંડિકામાં ઉહ સાથે રૂકનો સંબંધ જોડીને પ્રથમ ચરણનું રહસ્ય સમજાવ્યું હતું. આ કાંડમાં ગાયત્રીના બીજા ચરણનું વિવેચન કરે છે. ભુવઃ સાથે અંતરિક્ષ સાથે યજુનો સંબંધ જોડ્યો છે. યજુ એટલે યજ્ઞ અને યજ્ઞ એટલે પરમાર્થ. પહેલી કંડિકામાં જ્ઞાન દ્વારા આદર્શમય જીવનની પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો હતો. અહીં યજ્ઞ દ્વારા વ્રતમય જીવન બનાવવાની સાંકળનું વર્ણન કરે છે. ભુવઃ સાથેનો અંતરિક્ષમાં યજુને જોડ્યો, યજુ સાથે વાયુને, વાયુ સાથે મેઘને, મેઘ સાથે વર્ષાને, વર્ષા સાથે ઔષધિ, અને વનસ્પતિઓનો, વનસ્પતિઓ સાથે પશુઓનો સંબંધ બતાવ્યો. ગીતામાં પણ યજ્ઞ વિધાનનું વર્ણન આવું જ છે. યજ્ઞથી હવા શુદ્ધ થાય છે અને વાયુના સંપર્કથી લાભદાયક પાણી વરસે છે. તેનાથી વૃક્ષ, વનસ્પતિ અને પશુઓ શ્રેષ્ઠ સત્વોવાળા બને. શ્રેષ્ઠ મનથી શ્રેષ્ઠ કર્મો થાય છે. કર્મ સાથે મનને, મન સાથે સત્યને, સત્ય સાથે બ્રહ્માને, બ્રહ્મા સાથે બ્રાહ્મણને, અને બ્રાહ્મણને વ્રત સાથે સંબંધિત કર્યો છે. છેવટે એ જ ક્રમ આવ્યો. વ્રત ધારણ કરવાથી બ્રાહ્મણ સુતિક્ષણ પરિપૂર્ણ અને અખંડિત વંશવારો બને છે. જે વસ્તુ જ્ઞાન દ્વારા મળી શકે છે તે બીજી રીતે યજ્ઞ દ્વારા, શ્રેષ્ઠ કર્મો દ્વારા પણ મળી શકે છે. ઉચ્ચ અંતઃકરણમાંથી સત્યમય બનાવી દે છે અને વાતાવરણમાં રહેનારા બધા જ પદાર્થો પૂર્ણ બને છે. જે વાતાવરણને લીધે મનુષ્ય વ્રત પરાયણ બનીને અખંડિત જીવનવાળો બની જાય છે, એ જ આ બીજી કંડિકાનું તાત્પર્ય છે. ધિયો યો નઃ પ્રચોદયાદિત સાવિત્ર્યા સ્તૃતીયઃ પાદ. ધિયો યો નઃ પ્રચોદયાત સાવિત્રીનું ત્રીજું ચરણ છે. દિવા સામ સમધાત સામનાદિત્યમ. આદિત્ય ચ રશ્મિન રશ્મિવંશમ. વર્ષ ઔષધિ વનસ્પતિન ઔષધિય નત્યપતિભિઃ પ્રસૂન પશુભિઃ કમઃ કર્મણઃ. તપ તપસા સત્યમ સત્યેન બ્રહ્મા બ્રાહ્મણા બ્રાહ્મણમ બ્રાહ્મણેન વ્રતમ વ્રતેન. વૈ બ્રાહ્મણઃ સંસિતો ભવત્ય વિચ્છિન્નચ્છન્ના ભવતિ. અવિચ્છિન્નો અસ્ય તંતુર વિચ્છિન્નમ જીવનઃ ભવતિ ય એષામ વેદસ્ય ચૈવ વિદ્રાન. દમે મેત સાવિત્ર્યા તૃતીય પાદ યચસ્તે. ધુ લોક દ્વારા સામને ઉત્પન્ન કરે છે અને સામ દ્વારા આદિત્યને ઉત્પન્ન કરે છે. આદિત્ય દ્વારા કિરણોને, કિરણો દ્વારા વર્ષાને, વર્ષા દ્વારા ઔષધિ વનસ્પતિઓને, ઔષધિ વનસ્પતિઓ દ્વારા પશુઓને, પશુઓ દ્વારા કર્મને, કર્મ દ્વારા તપને, તપ દ્વારા સત્યને, સત્ય દ્વારા બ્રાહ્મણને, બ્રહ્મા દ્વારા બ્રાહ્મણને, બ્રાહ્મણ દ્વારા વ્રતને ઉત્પન્ન કરે છે. વ્રતથી બ્રાહ્મણ તીક્ષ્ણ પૂર્ણ અને અખંડ વંશવારો બને છે. જે વિદ્વાન આને સમજીને સાવિત્રીના ત્રીજા ચરણને સમજાવે છે તે પોતાના વંશને અને જીવનને અખંડિત બનાવે છે. ગાયત્રીનું ત્રીજું ચરણ સ્વથી પ્રગટ્યું છે. સ્વ એટલે ધ લોક, ધ્રુવ લોકને સામવેદ સાથે જોડવામાં આવ્યો છે. સામ સાથે આદિત્ય, આદિત્ય સાથે કિરણો, કિરણો સાથે વર્ષા, વર્ષા સાથે ઔષધિ વનસ્પતિ, અને ઔષધિ વનસ્પતિ સાથે પશુઓનો સંબંધ જોડાયો છે. આ બધાનો પ્રયોગ કરવાથી આગળની કંડિકાઓમાં વર્ણવાયેલી રીતે મનુષ્ય પ્રતસ્થા રિપ્રતધારી બનીને અખંડિત જીવન અને વંશથી યુક્ત બને છે. ગાયત્રીના ત્રણ ચરણોમાં એવું જ્ઞાન ભરેલું છે જે દ્વારા મનુષ્યને શ્રી પ્રતિષ્ઠા અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્રણ ચરણ વેદો વડે બને છે. પ્રત્યેક ચરણ એક એક લોકનું પ્રતીક છે. આ ત્રણેય લોકોમાંથી આ ત્રણેય વેદોના મંત્રો જરૂરી વસ્તુઓને ખેંચી લાવે છે અને ગાયત્રી સાધકને એ દ્વારા સર્વ રીતે સુખી કરે છે. આના દ્વારા ફક્ત વ્યક્તિગત જ લાભ થાય છે એમ નથી, સામૂહિક લાભ પણ થાય છે. જેમ યજ્ઞ દ્વારા હવાની શુદ્ધિ, ઉત્તમ વરસાદ અને એ દ્વારા લાભદાયક વનસ્પતિ અને દૂધ ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે ગાયત્રી દ્વારા પણ એવી જ પ્રક્રિયા થાય છે. આ સંબંધ સાંકળોમાં પદાર્થ વિજ્ઞાન સંબંધી એક મોટું સત્ય છુપાયેલું છે. એક પદાર્થ સાથે બીજા પદાર્થના સંબંધ કેવી રીતે હોય છે તેનું થોડું વિવેચન અમે આધ્યાત્મિક શૈલીમાં કર્યું છે, પરંતુ આમાં આથી પણ વિશેષ વિવેચન સમાયેલું છે. એ દ્વારા ગાયત્રીનો ઉપાસક એ ત્રણેય લાભો, શ્રી, પ્રતિષ્ઠા અને જ્ઞાન મેળવી શકે છે અને અંતે ઈશ્વરને પ્રાપ્ત કરીને અખંડિત જીવન મેળવે છે, અર્થાત અમર બની જાય છે. તેને ગળપણ અને મોતના ફેરામાં બંધાઈ રહેવું પડતું નથી. આવું છે આ ત્રિપદા ગાયત્રીનું રહસ્ય. તેનૈઃ વા એવમ વિદુષા બ્રાહ્મણેન બ્રહ્મ વિપન્નં ગ્રસ્તિ પરામૃષ્ટમ. સાવિત્રીના ત્રણ પાદ જાણનારો બ્રાહ્મણ બ્રહ્મા પ્રાપ્ત, બ્રહ્માને પ્રાપ્ત થયેલો, તેનાથી ગ્રસિત અને તેનાથી પરમૃષ્ટ બને છે. પ્રાપ્ત, ગ્રસ્તિ અને પરામૃષ્ટ. બ્રાહ્મણા આકાશ વિપન્નમ ગ્રસિત પરામૃષ્ટમ અકાશેન વાયુર્યભિહિ પન્નો ગ્રસિત પરામૃષ્ટ જ્યોતિર્ષાયો અભિપન્નો ગ્રસિત પરામૃષ્ટ અદામી ભૂમિરા ભિન્નો ગ્રસિત પરામૃષ્ટ ભવ્યાન મભિપન્નમ ગ્રસિત પરામૃષ્ટમ અનેન પાણો અભિપન્નો ગ્રસિત પરામૃષ્ટ પ્રાણેન મનો અભિપન્ન ગ્રસિત પરામૃષ્ટમ મનસા વાગ્ભિપન્ના ગ્રસિત પરામૃષ્ટ વાયા વેદા અભિપન્ના ગ્રસિત પરામૃષ્ટા વેદે જ્ઞોભિપન્નો ગ્રસિત તાની હવા એતાની દ્રાદશ મહાભૂતાન્યે વૈવિધિ પ્રતિષ્ઠાતાની તેષામ યજ્ઞ એવ પરાધ્ય. બ્રહ્મ દ્વારા પ્રકાશ પ્રાપ્ત, ગ્રસિત અને પરમામૃષ્ટ છે. આકાશ દ્વારા વાયુ પ્રાપ્ત, ગ્રસિત અને પરામૃષ્ટ છે. વાયુથી જ્યોતિ પ્રાપ્ત, ગ્રસિત અને પરામૃષ્ટ છે. જ્યોતિ દ્વારા જળ પ્રાપ્ત, ગ્રસિત અને પરામૃષ્ટ છે. જગ દ્વારા પૃથ્વી પ્રાપ્ત, ગ્રસિત અને પરામૃષ્ટ છે. પૃથ્વી દ્વારા અન્ન પ્રાપ્ત, ગ્રસિત અને પરામૃષ્ટ છે. અન્ન દ્વારા પ્રાણ પ્રાપ્ત, ગ્રસિત અને પરામૃષ્ટ છે. પ્રાણ દ્વારા મન પ્રાપ્ત, ગ્રસિત અને પરામૃષ્ટ છે. એ જ રીતે મન દ્વારા વાણી, વાણી દ્વારા વેદ અને વેદ દ્વારા યજ્ઞ પ્રાપ્ત, ગ્રસિત અને પરામૃષ્ટ છે. આવા પ્રકારનું જ્ઞાન ધરાવનારાઓમાં બારે મહાભૂતો પ્રતિષ્ઠિત રહે છે. આ બધામાં યજ્ઞ જ સર્વશ્રેષ્ઠ છે. પહેલાની ત્રણ કંડિકાઓમાં વર્ણવવામાં આવેલ ગાયત્રીના ત્રણેય પદોના રહસ્યને સારી રીતે જાણનાર બ્રાહ્મણથી બ્રહ્મા પ્રાપ્ત ગ્રસિત અને પરામૃષ્ટ છે, અર્થાત તે બ્રાહ્મણ બ્રહ્માને પ્રાપ્ત કરે છે, પ્રાપ્ત કરીને તેને પોતાનામાં પચાવે છે, તેનાથી પરામૃષ્ટ એટલે આચ્છાદિત બને છે, તેની અંદર અને બહાર બધી બાજુએ બ્રહ્માની જ સત્તા કામ કરતી હોય છે. હવે 12 એવી કડીઓ બતાવવામાં આવે છે જેમની વિશે વિચાર કરવાથી એ સમજાય છે કે 5 મહાભૂતો, 4 અંતઃકરણ, વેદ અને યજ્ઞ બધાનો જ મૂળ કેવળ બ્રહ્મા જ છે. બ્રહ્મા દ્વારા જ એક કડી પછી બીજી કડીની માફક આ બધું જ જોડાયેલું છે, તેનાથી જ ઓતપ્રોત છે. એમ સમજાવવામાં આવ્યું કે બ્રહ્માથી આકાશ, આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી જળ, જળથી પૃથ્વી, પૃથ્વીથી અન્ન, અન્નથી પ્રાણ, પ્રાણથી મન, મનથી વાણી, વાણીથી વેદ અને વેદથી યજ્ઞ પ્રાપ્ત થાય છે, ગ્રસિત કરી શકાય છે અને આચ્છાદિત બને છે. બ્રહ્મ પ્રત્યક્ષ રીતે આંખો દ્વારા દેખાતો નથી. અલ્પજ્ઞાની મનુષ્યો એમ માને છે કે પંચમહાભૂતોનું આ પુત્રું શરીર જ બધું કરે છે. તેવા લોકોને અહીં સમજાવવામાં આવ્યું છે કે પંચમહાભૂત અને તમારી અંદર કામ કરનાર મન, બુદ્ધિ વગેરેનું ચૈતન્ય બ્રહ્માથી જુદું નથી, તેનાથી જ આચ્છાદિત છે. જો આ બધા પર બ્રહ્માનું આચ્છાદન ન હોય તો ક્રિયાશીલતા બંધ થઈ જાય છે અને એક પણ તત્વ કામ કરવામાં સમર્થ રહેતું નથી. જે માણસ પંચમહાભૂતોમાં અને શરીરમાં એ બ્રહ્માને, પરમાત્માને સમાયેલો જુએ છે તે બ્રાહ્મણ કહેવાય છે. તે વેદ અને યજ્ઞથી ઘેરાયેલો હોય છે, અર્થાત સજ્ઞાન અને સત્કર્મ તેના અણુએ અણુમાં સમાયેલા હોય છે. એ બધા જ્ઞાનમાં યજ્ઞ સત્કર્મ જ સર્વોત્તમ છે. જ્ઞાનનું તાત્પર્ય જ સત્કર્મ છે. જેને આ રહસ્યનું જ્ઞાન થઈ જાય તેનામાં બધા જ ભૂતો પ્રતિષ્ઠિત બને છે, એટલે કે સમસ્ત સૃષ્ટિના વિસ્તારને પોતાની અંદર જ રહેલો અનુભવે છે. તસ્મિતમેવ વિદ્વાંસો મામ્યંતે વૈધિનામિતિ તથ્ય વિદ્વાંસ. જે વિદ્વાનો એમ માની લે છે કે અમે આ યજ્ઞના જાણકાર થઈ ગયા તેઓ જાણતા નથી. અહી યજ્ઞો વેદેશુ પ્રતિષ્ઠિત વેદા વાદામ પ્રતિષ્ઠિતા વાંગમનસ પ્રતિષ્ઠિતા મન પ્રાણે પ્રતિષ્ઠિત પ્રાણાને પ્રતિષ્ઠિત અન્ન ભૂમૌ પ્રતિષ્ઠિત ભૂમિરપસુ પ્રતિષ્ઠિતા આપો જ્યોતિષી પ્રતિષ્ઠિત જ્યોતિવાર્યો પ્રતિષ્ઠિત વાયુ રાકાશ આકાશ કે પ્રતિષ્ઠિત આકાશ બ્રહ્મણી પ્રતિષ્ઠિત બ્રહ્મા બ્રાહ્મણે બ્રહ્મા વિવિધી પ્રતિષ્ઠિત યો હવાવિત્સ બ્રહ્મા વિપુત્યન્ય ચ કીર્તિ લભતે સુરભિશ્ચ ગંથાન સોપહત પાપમનંતામ ક્ષિપ્રમ મનુષ્યે યહ એવ વેદ યશ્ચૈવ વિદ્રાને વમેતરમ માતા સાવિત્રી સંપુદ્ધ મુનિશ દમૃપાશત બ્રાહ્મણમ. આ યજ્ઞ વેદ પર પ્રતિષ્ઠિત છે, વેદ વાણી પર, વાણી મન પર, મન પ્રાણ પર, પ્રાણ અન્ન પર, અન્ન ભૂમિ પર, ભૂમિ જળ પર, જળ તેજ પર, તેજ વાયુ પર, વાયુ આકાશ પર, આકાશ બ્રહ્મ પર અને બ્રહ્મ બ્રહ્મવેતા બ્રાહ્મણ પર પ્રતિષ્ઠિત છે. આ રીતે સમજનાર બ્રહ્મા જ્ઞાની પુણ્ય અને કીર્તિ મેળવે છે. તેમજ ઉત્તમ સુગંધીને પ્રાપ્ત કરે છે તે વ્યક્તિ પાપ રહિત થઈને અખૂટ ઐશ્વર્ય મેળવે છે. પહેલાની કંડિકામાં યજ્ઞને સર્વોત્તમ કહ્યો છે, પણ એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે જેઓ એમ માનતા હોય કે અમે યજ્ઞ સંબંધી બધું જ જાણીએ છીએ તેઓ જાણતા નથી. આનું કારણ એ છે કે બીજા મનુષ્યો કોઈ પણ કાર્યના બાહ્ય રૂપને જોઈને તેને વિશે સારો ખોટો અભિપ્રાય બાંધી લે છે, પરંતુ ખરી રીતે કાર્યના બાહ્ય રૂપ સાથે યજ્ઞનો કશો જ સંબંધ નથી. તેનો આધાર તો આંતરિક ભાવના પર જ છે. એમ બને કે કોઈ માણસ મોટા મોટા દાન, પુણ્ય, હોમ, અગ્નિહોત્ર, બ્રહ્મભોજન, તીર્થયાત્રા વગેરે કરતો હોય, પણ તેનો આંતરિક ઉદ્દેશ યશ મેળવવાનો કે બીજો કોઈ લાભ મેળવવાનો હોય શકે. એ જ રીતે ડૉક્ટરના ઓપરેશન કાર્યની માફક બહારથી ક્રૂર પણ અંદરથી સદભાવનારું પુણ્યમય કાર્ય પણ કોઈ હોઈ શકે. આથી કોણ યજ્ઞ કરે છે કે કોણ નથી કરતો એ વાતનો નિર્ણય તો મનુષ્યનો પોતાનો આત્મા જ કરી શકે છે. બહારના માણસો તેને થોડે અંશે ઓળખી શકે, પણ પૂર્ણ રીતે તો કોઈ કોઈને જાણી શકે નહીં. અગાઉની કંડિકાઓમાં જે 12 કડીઓને એક તરફથી ગણાવી હતી એને આ કંડિકામાં બીજી બાજુથી ગણાવવામાં આવી છે. એમનો ક્રમ બદલી નાખ્યો છે. યજ્ઞ વેદોમાં વેદ વાણીમાં, વાણી મનમાં, મન પ્રાણમાં, પ્રાણ અન્નમાં, અન્ન ભૂમિમાં, ભૂમિ જળમાં, જળ તેજમાં, તેજ વાયુમાં, વાયુ આકાશમાં, આકાશ બ્રહ્મમાં અને બ્રહ્મ બ્રાહ્મણમાં પ્રતિષ્ઠિત છે. આ દ્રષ્ટિએ આ સાંકળનો એક છેડો બ્રાહ્મણ છે તો બીજો છેડો યજ્ઞ છે, એક છેડો યજ્ઞ છે તો બીજો છેડો બ્રાહ્મણ છે. બ્રાહ્મણ તો તેમને જ કહેવાય જે સજ્ઞાન અને સત્કર્મમાં ઓતપ્રોત હોય, અર્થાત સત્કર્મ અને સજ્ઞાનમાં ઓતપ્રોત હોય તેને જ બ્રાહ્મણ કહેવાય. જે આ પ્રમાણે સમજે છે, જે બ્રહ્મજ્ઞાની છે, તે જ સુગંધની માફક ઉડતી અને ફેલાતી કીર્તિને પ્રાપ્ત કરે છે. તે પાપરહિત હોવાને કારણે અખૂટ ઐશ્ચર્યને ભોગવે છે. તે જ્ઞાનનો ઉપાસક બનાવીને આ વેદ માતા ગાયત્રીના ઉપનિષદનો ઉપાસક બને છે, અર્થાત આ ઉપનિષદમાં વર્ણવાયેલા મહાન બ્રહ્મજ્ઞાનને પોતાના અંતઃકરણમાં ધારણ કરીને તેનાથી પોતાનું જીવન ઓતપ્રોત બનાવે છે. આવી વ્યક્તિ જ બ્રાહ્મણ છે એવું શાસ્ત્રોક્ત વચન છે. ગાયત્રી રામાયણ. એ વાત પ્રસિદ્ધ છે કે વાલ્મીકિ રામાયણની રચનાનો મૂળ આધાર ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્રના ભાષ્ય રૂપ જ આ મહાન ગ્રંથ રચાયો છે. વાલ્મીકિ રામાયણમાં 24,000 શ્લોકોને એક એક અક્ષરના વિવેચન રૂપ 1,000 શ્લોકો રચાયા છે, અથવા એમ કહી શકાય કે 1,000 શ્લોકોને ગાયત્રીના 1-1 અક્ષરોનો સંપુટ કરવામાં આવ્યો છે. આજે વાલ્મીકિ રામાયણના જે સંસ્કરણ મળે છે તેમાં શ્લોકોની સંખ્યા એક સરખી નથી, અને એ બધામાં અનેક પાઠાંતરો મળે છે. આથી એમ લાગે છે કે વચ્ચેના અંધકાર યુગમાં મુસલમાની સમયમાં અનેક શ્લોકો નષ્ટ થઈ ગયા હશે. બીજા ગ્રંથોની માફક સંપ્રદાયોની ચડતી પડતીના જનુનને કારણે વાલ્મીકિ રામાયણમાં કેટલાય નવા શ્લોકો ઉમેરાયા હશે અને કેટલાય મૂળ શ્લોકો કાઢી નાખવામાં આવ્યા હશે. રામચંદ્રજી દ્વારા માંસ ભક્ષણનું કાર્ય એવી જ એક નિષિદ્ધ વાત છે. આ કદાચ કોઈએ પાછળથી ઉમેર્યું હોવું જોઈએ, નહીં તો એમ માની શકાય એવું નથી કે વનવાસમાં યતિના વેશે ગયેલા રામચંદ્રજી લક્ષ્મણ પાસે માંસ રંધાવે અને સીતા અને રામ અને લક્ષ્મણ સાથે મળીને ખાય. આવી અવ્યવસ્થાને લીધે શ્લોકોનો ક્રમ પણ ભૂલાઈ ગયો છે. દરેક 1000 શ્લોક પછી ગાયત્રીનો એક અક્ષરનો સંપુટ કરીને મહર્ષિ વાલ્મીકીએ પોતાના ગ્રંથમાં આવી ભેળસેળ રોકવા પ્રયત્ન કર્યો હતો, પણ તેની એ ઈચ્છા સફળ ન થઈ. આજે આપણને અવ્યવસ્થિત ક્રમવાળા સંસ્કરણો જ મળે છે. ધ્યાનથી જોતા એમ માલુમ પડે છે કે કેટલીક જગ્યાએ તો આ અંતર 4-5 શ્લોકનું છે, પણ બીજા કેટલાક સ્તરોએ એવા પણ છે કે જ્યાં 100 શ્લોકનો ક્રમ તદ્દન બદલાઈ ગયો છે. આવી પરિસ્થિતિ હોવા છતાં દરેક 1000 શ્લોક પછી ગાયત્રીનો એક એક અક્ષરનો ક્રમબદ્ધ રીતે ગોઠવાયો છે. આકસ્મિક રીતે ગોઠવાયો હોય એમ તો ન જ માની શકાય, કારણ કે બીજો કોઈ મંત્રનો આવો સંપુટ જોવામાં આવતો નથી. અજાણતા જ આકસ્મિક રીતે આવો સંપુટ આવી જાય એવું બને નહીં. મહર્ષિ વાલ્મીકીજીએ આ ખૂબ સમજણપૂર્વક કર્યું છે. આ ગાયત્રી સંપુટના અનેક કારણો અને રહસ્યો હશે, એ બધાને જાણવા સમજવા આજે અઘરા છે. પરંતુ એ સંપુટિત શ્લોકો પર દ્રષ્ટિપાત કરતા એ બહુ જ અગત્યના લાગે છે. આમ તો એ બધામાં ઘણા શ્લોકો તો પ્રસંગ કથાને લાગતા છે, કોઈ પ્રસંગ અથવા વાર્તાલાપનો જ પરિચય મળે છે. તેમ છતાં ગંભીર રીતે વિચાર કરતાં એમ લાગે છે કે એ બધામાં સાંકેતિક રૂપે મહત્ત્વના બોધ ભરેલા છે. એ ઉપદેશોનો યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો માનવ જીવન અસાધારણ વિશેષતાવાળું બની શકે. ગાયત્રીના 24 અક્ષરોથી શરૂ થતા આ 24 શ્લોકોને ગાયત્રી રામાયણ કહે છે. આ શ્લોકોના ગર્ભમાં સાંકેતિક રીતે છુપાયેલા મર્મોને સમજીને એમને હૃદયંગમ કરનાર મનુષ્ય સંપૂર્ણ વાલ્મીકી રામાયણનો લાભ લઈ શકે. અહીં ગાયત્રીના એ 24 અક્ષરોની શરૂ થતા જુદા જુદા શ્લોકનું વિવેચન કરવામાં આવે છે. તપસ્વાધ્યાય નિરતઃ તપસ્વી વાગ્વિદામ નારદમ પરિચષ્ટ વાલ્મીકી મુનિષુ સંગમ. તપ અને સ્વાધ્યાય કરનાર બધામાં મુખ્ય અને મુનિઓમાં શ્રેષ્ઠ એવા નારદજીને તપસ્વી વાલ્મીકીએ પૂછેલું આ શ્લોકમાં બે સમસ્યાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. નારદજીને બે પદવીઓ આપી છે અને એ બે પદવીઓનું કારણ પણ બતાવવામાં આવ્યું છે. નારદજીને સર્વમાં મુખ્ય વિદ્વાન અને મુનિઓમાં શ્રેષ્ઠ કયા છે, તેમને સર્વમાં મુખ્ય વિદ્વાન સાથી કયા, શું નારદજીએ વ્યાસ મુનિની માફક 18 પુરાણો રચેલા અથવા એમણે કોઈ બીજી એવી વિશેષતા બતાવેલી કે જે અન્ય વિદ્વાનોમાં ન હોય, જો એમ ન હોય તો તેમને સર્વશ્રેષ્ઠ વિદ્વાન સાથી ગણાય, અથવા શું વાલ્મીકી જુઠ્ઠા હતા કે એમણે નારદની આટલી બધી વધારે પડતી પ્રશંસા કરી. આ શ્લોકમાં એક કારણ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એ કારણ છે તેમનું શાસ્ત્રનું ચિંતન. પોથીઓ વાંચનારા વેદ્યા તો એક કરતાં એક અનેક છે, જેઓ જિંદગીભર એ જ ધંધો કરતા રહે છે. હજારો લાખો પુસ્તકો જેમણે વાંચી નાખ્યા હોય એવાઓનું શું સર્વશ્રેષ્ઠ વિદ્વાન કહેવાય? ના, એમ ન થઈ શકે. પોથીઓના પાના વાંચવાત્ય વ્યસન કોઈ માહિતી જ્ઞાન તો વધારી શકે, પણ તેનાથી કોઈ આધ્યાત્મિક લાભ થઈ શકતો નથી. કોઈ માણસ ભલે થોડું શાસ્ત્ર ભણે, તેને તેનું ચિંતન કરતા રહેવું જોઈએ. શાસ્ત્રના અર્થ વિશે તેમની આજ્ઞા વિશે, તેમાં મર્મ, તેના મહત્વ વિશે ગંભીરતાપૂર્વક મનન કરવું, પોતાના આત્માનો અભ્યાસ કરવો, એ જ સ્વાધ્યાયનું મહત્વ છે. જે માણસ આવી રીતે શાસ્ત્રનું સેવન કરે છે તે જ વિદ્વાનોમાં શ્રેષ્ઠ ગણાય છે. નારદજી આવા પ્રકારના વિદ્વાનોમાં શ્રેષ્ઠ હતા. બીજી પદવી એમને મુનિઓમાં શ્રેષ્ઠની આપવામાં આવી છે. આ સાથી એનો જવાબ પણ સાથે જ આપી દીધો છે, તે છે તપ અને મનન કરનારને મુનિ કહે છે. એવા અનેક મુનિઓ છે જેઓ સત્તત્વનું મનન કરતા રહે છે, પણ માત્ર એટલાથી જ કામ પૂરું થતું નથી. જેનામાં આદર્શને માટે ઘોર પ્રયત્ન કરવાની લગ્ની હોય અને એ પ્રયત્નને માટે મોટામાં મોટું કષ્ટ સહન કરવાનું જેમનામાં સાહસ હોય, તેઓ જ તપસ્વી અને મુનિઓમાં શ્રેષ્ઠ ગણાય. નારદજી ઘણીવાર આરામની પણ પરવા કર્યા વિના પોતાના ઉદ્દેશ માટે જ્યાં ત્યાં ફરતા રહેતા હતા. લોકસેવા માટે તેમણે આખું જીવન હોમી દીધેલું. આ શ્લોકમાં નારદજીને માધ્યમ બનાવીને તપ અને સ્વાધ્યાયની શ્રેષ્ઠતાનું વર્ણન કર્યું છે. ગાયત્રી રામાયણનો પહેલો શ્લોક આપણને તપસ્વી અને સ્વાધ્યાય રથ બનાવવાનો સદઉપદેશ આપે છે. સહત્વા રાક્ષસન સર્વાન યજ્ઞ ધનાન રઘુનંદન ઋષિભિ પુંજિતસ્ત્ર યથેન્દ્ર વિજયે પુરા. બાલકાંડમાં યજ્ઞનો નાશ કરનાર સર્વ રાક્ષસોને રામચંદ્રજીએ માર્યા. જેમ અસુર વિજય કર્યા પછી ઇન્દ્રની પૂજા થતી તેમ ઋષિઓએ એમની પૂજા કરી. આ બીજા શ્લોકમાં ત્રણ તથ્યો છે. યજ્ઞને નષ્ટ કરનારને રાક્ષસ માનવા, રાક્ષસોને મારવા અને રાક્ષસોને મારનારાઓને વિવેકી મનુષ્યોએ પ્રોત્સાહિત કરવા. સારા કાર્યોમાં જે લોકો વિઘ્નો નાખે છે, જનતાના સુખ શાંતિમાં જેઓ વિઘ્ન ઊભા કરે છે, પુણ્યની પ્રથાને રોકીને પાપની પ્રથા શરૂ કરે છે, એવા કંટકરૂપ મનુષ્યો રાક્ષસો છે, જનતાના દુશ્મનો છે. આવા લોકો તરફ તિરસ્કારનો ભાવ જાગતો રાખવાની જરૂર છે, નહીં તો આપણી ઉપેક્ષા, બેદરકારી અને આંખ આડા કાન કરવાની વૃત્તિને જોઈ જાણીને તેઓ નિર્ભય બની જશે અને બમણા જોરથી એવા કાર્યો કરશે. આથી સમાજ વિરોધી, દેશદ્રોહી અને જનતાના માર્ગના કાંટારૂપ લોકો ઉપર આપણી કરડી નજર રહેવી જરૂરી છે. એમના કર્મોથી આપણે સાવધાન રહીએ, બીજાઓને સાવધાન કરીએ અને એવાઓના વિરોધમાં તિરસ્કારનું વાતાવરણ તૈયાર કરતા રહીએ, જેથી એ રાક્ષસી વૃત્તિઓ નિર્ભય બનીને વધતી અટકે. આવા લોકોને માટે બીજો ઉપાય છે તેમનું દમન કરવું. જ્યાં વ્યક્તિગત રીતે પતાવી લેવાની અનિવાર્ય જરૂર હોય ત્યાંની વાત બીજી છે, પણ બીજા સામાજિક પ્રસંગોની બાબતમાં રાજ્ય દ્વારા એવા લોકોને શિક્ષા કરવાની વ્યવસ્થા હોવી જોઈએ. વિદેશી સત્તા જતા હવે તો સરકાર જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. આથી સજા શિક્ષા કરવાનું કામ જનતાની સામૂહિક દંડ શક્તિ સરકાર દ્વારા એમને દબાવી દેવા જોઈએ. ઋષિઓએ રાક્ષસોને જાતે માર્યા નહીં. વિશ્વામિત્ર, રામ અને લક્ષ્મણ એ બે રાજપુત્રોને લાવ્યા હતા અને એમને ધનુષ વિદ્યા શીખવીને રાક્ષસોને મરાવ્યા હતા. વિશ્વામિત્રે ધાર્યું હોત તો તેઓ રાક્ષસોને મારી શકત, પણ પ્રજા દ્વારા પ્રજાને દંડ દેવાવો યોગ્ય ન માનીને એમણે આ માટે રાજ્યાશ્રય લીધો. આપણે પણ દુષ્ટોના દમનને માટે રાજ્ય શક્તિનો જ ઉપયોગ કરવો જોઈએ. ત્રીજી વાત છે ઋષિઓ દ્વારા રાજ્ય શક્તિની પૂજા દુષ્ટ લોકોની સાથે લડનારી શક્તિઓ તરફ આપણે પૂરેપૂરી સહાનુભૂતિ હોવી જોઈએ. એમ બની શકે કે આપણને કોઈ વ્યક્તિ વિશેષ સાથે કોઈ કારણે વિરોધ હોય, અસંતોષ અથવા દ્વેષ હોય, પણ જ્યારે રાક્ષસ તત્વને દબાવવાની વાત આવે ત્યારે એવા વિરોધી માણસ સાથે સહકાર સાધીને પણ અસુર તત્વને હરાવવું જોઈએ. સિદ્ધાંત સંબંધી વ્યક્તિગત વિરોધ આવા પ્રસંગે ત્યજી દેવા જોઈએ. વીર પૂજાની પ્રથા જૂની છે. ઇન્દ્ર વગેરેની પૂજા પણ એમના અસુર વિજયને કારણે થતી. જે લોકો વિઘ્નો, કંટકો અને અસુરો સાથે લડે છે તેઓ આપણા પ્રશંસા, પ્રોત્સાહન અને સહકારના અધિકારી છે. વિશ્વામિત્ર સરામસ્તુ શ્રુત્વા જનકભાષિતમ વત્સ રામ ધનુ પશ્ય ઇતિ પાદવ બ્રવિત. રામની સાથે વિશ્વામિત્ર જનકની વાત સાંભળી અને કહ્યું, વત્સ રામ, ધનુષ્યને જો, આ કઠણ કામ ઘણા લોકો કરી શક્યા નથી, એથી મારાથી પણ એ નહીં થાય. આ પ્રકારની બીક રાખીને ઘણા યોગ્ય માણસો પણ પોતાની પ્રતિભાને દબાવી દે છે અને લઘુતા ગ્રંથિથી પીડાય છે. આમ થાય તે બિલકુલ સારું નથી. ઘણીવાર એમ પણ બને છે કે જે કામ મોટા માણસો માટે અશક્ય હોય તે નાનાઓ પૂરું કરી શકે છે. જનકજી, જનકનું ધનુષ્ય ભૂપ સહસ દસ એક હી બારા લાગે ઉઠાવના ટરહીન ટારા મુજબ અશક્ય કાર્ય થઈ પડ્યું હતું. વિશ્વામિત્ર જાણતા હતા કે આવો ડર રામને પણ લાગશે અને જો રામ ગભરાઈ જશે તો અડધું કામ નિષ્ફળ થઈ જશે. એથી એમણે એમને ઉત્સાહ આપતા કહ્યું, વત્સ રામ, આ ધનુષ્યને જો, જે મુશ્કેલીઓ આપણી સામે આવે છે એમની કલ્પના જ બહુ ગભરાવનારી હોય છે. આપણને એમ જ લાગે છે કે આ આફત કોણ જાણે આપણને શું કરી નાખશે, પરંતુ માણસ જ્યારે હિંમત કરીને એનો સામનો કરવા તૈયાર થઈ જાય છે ત્યારે રામના ધનુષભંગની માફક તેનું કામ સહેલું સટ બની જાય છે. હિંમતે મરદા તો મદદે ખુદા, એ કહેવત પ્રમાણે હિંમત કરનારને ઈશ્વર મદદ કરે છે. મુશ્કેલીઓ જોઈને આપણે ગભરાવું કે ડરવું ન જોઈએ, પણ સંપૂર્ણ દઢ બનીને એમનો સામનો કરવા, તેમનો ઉકેલ કરવા આગળ ધપવું જોઈએ. આ જ આ શ્લોકનું તાત્પર્ય છે.